સદ અસદ વૃત્તિઓ દરેકના જીવનની અંદર અસ્તિત્વ ધરાવતી જ હોય છે અને એ ક્યારે પોતાનું કામ શરૂ કરી દે એ બિલકુલ અજાણ, તો એને કહ્યું ભલો ભલાઈ પે લહી લહી નીચાઈ નીચ નીચ વૃત્તિઓ પણ વિષની માફક મનમાં અને શરીરમાં વ્યાપી જતા વાર નથી લાગતી. સદવૃત્તિઓ તો કંઈક શોધી લાવવી પડે, પણ અસદવૃત્તિઓ તો આપોઆપ જ કચરાની માફક, જેમ કચરો ઘરમાં કશાય કામનો નહીં અને એની મેતે પેસી જ જાય, પણ એ કચરાને મહેનતથી કાઢવો પડે બહાર, કચરાને મહેનતથી બહાર કાઢવો પડે અને સદવૃત્તિઓને બહારથી લઈ આવવી પડે. પેલી માથે પડે કચરાની માફક ઘરમાં અને પેલાને લઈ આવવી પડે. તો સદ અસદ વૃત્તિઓ માણસના કોઈ પણ સારા ખોટા કામની અંદર સામે આવીને ઉભેલા જ હોય છે અને બંનેનો સ્વીકાર કરવો જ પડે. આવ્યો એનો જેમ સુખ ને દુઃખ બંને આવવાના તો નક્કી જ છે. સુખને આનંદથી આવકારીએ અને દુઃખને દવાથી આરામથી સુવાડીને સારવારથી સાચવું તો પડે. સુખ દુઃખની વૃત્તિઓ તો આપણા જીવનની સાથે ઘડાયેલી જ છે, એ ક્યાંય આગી ખસવાની નથી જ. એટલે તુલસીજી પણ માનસની રચનાના આરંભની અંદર ખૂબ સાવધ છે કે મારી પોતાની પણ સદ અસદ વૃત્તિઓ મને નડી ન જાય. કનડવાને બંને છે, મિલત એક દુખદારુન દેહી બિછરત એક પ્રાણ હરી લે. સાધુ કોઈ સજ્જન સારો માણસ એનાથી છૂટા પડવાનું અને ત્યારે ખૂબ દુઃખ થાય, અને દુર્જન સામે છાતી ઉભો હોય ત્યારે દુઃખ થાય. તો એ સદ અસદ વૃત્તિઓ આ પ્રમાણે સતત ભયમાં તો રાખે છે જ માણસને. કંઈક પણ સાધન ભજન કરવા બેઠા છો અને રાગ ને દ્વેષ આ દ્વંદ છે, કોકનામાં વધારે પડતો રાગ હશે તો ભજન નહીં કરવા દે, વૃત્તિ ત્યાં દોડશે. અને કોઈકની જોડે દુશ્મનાવટ હશે તો પણ એ વહેલો યાદ આવી અંદર પડશે. એટલે દરેક વૃત્તિઓ માણસની એને કોઈ પણ કાર્યની અંદર અવરોધરૂપ તો થવાની જ. નાનું બાળક હોય આઈને ખોળામાં બેસી જતું હોય ને, પણ વારે વારે એને ઉઠાડીને બહાર આગું કરવું પડે, બાજુમાં બેસાડવું પડે, એ ત્યાં આગાડી છે, તે આસક્તિ છે પોતાના સંતાન પ્રત્યેની. અને કોઈક ઉંદર કે બિલાડી કે કૂતરું હોય તેને વારે વારે નસાડવું પડે, ખસેડવું પડે. સદ અસદ બંને જ હેરાન તો કરે જ સારા કાર્યની અંદર. એટલે તુલસીજીએ કહ્યું જે ભલાઈ છે એ તો ભલાઈ કરવાની જ છે, એ ભલું જ કરશે, પણ જે હલકો માણસ છે નીચા નીચ એના સ્વભાવ પ્રમાણે હલકું કામ કરવાનું જ છે. મનમાં એક હલકો વિચાર આવી ગયો તો એ હલકું કામ કરાવીને જ રહેશે. સુધા સરાહિય અમરતા, જેમ અમૃત માણસને જીવન આપે એને મરેલામાંથી જીવતો કરે, અને સુધા વિષ જે કહ્યું એ જીવતો હોય એને મારી નાખે. ગરલ સરાહિય બીજ, અને એ ઝેરને પણ આ જીવ તેવું ઝેર નથી, આ તો સાયનાઇડ છે. જીભે અડાડી એનો સ્વાદ ન કહેવા જાવ કે આવો છે તે પેલા તો એટલે ગરલ સરાહી અમી છે કે એની અતિ ઉગ્રતા તીવ્રતાની પણ પ્રશંસા થાય કે આ તો બહુ જબરું છે. તો માણસના જીવનની અંદર સદ અસદ વૃત્તિઓ આ પ્રમાણે સૌમ્ય હોય અને જલદ પણ હોય. અને તુલસી એ બધાને માટે કહે છે કે આ બધાને મારે ખલ અઘ અગુણ સાધુ ગુણ ગાહા. ખલ અઘ દુષ્ટના પાપ અને એના અવગુણો, એની સાથે સાધુ ગુણ, સજ્જનો સાધુઓના ગુણ અને એની ગાહ એટલે કથા. ઉભય અપાર ઉદધી, બંને એટલા બધા અથાગ છે. તુલસીજીએ બહુ વિચારીને અહીંયા એ કર્યું છે કે દુષ્ટના પાપ અને સાધુના પુણ્ય ગુણ અને સદગુણ આ બંને એટલા બધા છે કે એનો પાર ન આવે. ઉભય અપાર અને સમુદ્રની માફક છે, એને પાર કરવાના, અવગાહન કરવાનું, એને તરવાનું. તરતા ના આવડતું હોય તો તરત કિનારે ડૂબે, પણ સમુદ્ર તરવાનો હોય તો તરવા વાળો તરવૈયો થાકી જાય. અવગુણ એવા એટલા બધા છે, દુષ્ટ માણસોના દુર્ગુણો એટલા બધા છે કે એને પાર કરવા ભારે પડી જાય. સાધુના સદગુણની કથા પણ એનો પાર ન આવે, એને પાર કરવા હોય તો માણસ થાકી જાય. એમ આ બધાને માટે તે કછુ ગુણ દોષ બખાને. અને એટલા માટે સમુદ્ર તો અપાર છે બંનેના, પણ એના કંઈક ગુણદોષ અહીંયા આગળી બતાવ્યા થોડાક જ, જેને નમૂનાના સેમ્પલ કહીએ. એ તમારો નમૂનો જોવા તો જોઈએ. શરીરમાંથી લોહીનો નમૂનો લે અને એનું આખું વિશ્લેષણ એનાલિસિસ કરે, બધું તમને લખીને આપી દે. દરિયાના પાણીને પણ આટલું હાર્ડનેસ છે, આટલું આ છે, આ ફલાણું છે, આટલું કેલ્શિયમ, આટલું ક્ષાર છે, તમને એનું સંપૂર્ણ પૃથક્કરણ કરીને આપી દે, એટલે આખા દરિયાનું માપ નીકળી જાય. એમ અહીંયા ગાડી પણ તુલસીજી એ જ કહે છે, તેહી તે કછુ ગુણ દોષ, એના નમૂના જ લીધા છે. આ તો દરિયો કેવો કેટલો મોટો હોય, એમ આ દુર્ગુણ અને સદગુણ તો એ દરિયાની માફક છે, એને આંખોય તો તોલી શકાય નહીં, આંખોય માપી શકાય નહીં દરિયો કેવો છે, પણ થોડાની અંદર એને આંખોય સમજી લેવાનો. તેથી તે કચ્છ ગુણ દોષ એના કંઈક એને અહીંયા ગાડી એનું દર્શન કરાવ્યું. અને સંગ્રહ ત્યાગ ના બીનું પહેચાને, સદગુણનો સંગ્રહ નહીં અને દુર્ગુણનો ત્યાગ પણ નહીં, બંનેને સાથે રાખીને એને અહીંયા ગાડી ઓળખાવી લીધા. બીનું પહેચાને એને સમજી લીધા